તારીખ 21/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 566 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 310 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
સૌભાગ્યભાઈ ઉપર લખાયેલો પત્ર છે. અશરણ એવા સંસારને વિશે સુનિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? કૃપાલદેવે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. સુભાષભાઈને એક પ્રશ્ન પૂછ્યો છે, આવું હોય તો શું કરવું જોઈએ? ફરીથી અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. નિશ્ચિત બુદ્ધિ એટલે શું? ખરેખર આ સંસાર છે તે તદ્દન અશરણ છે, એટલે જીવ ગમે તેટલો પરિશ્રમ કરે, આપણે એમ કેમ ભાઈ જિંદગી ઘસી નાખે તો પણ એને કોઈ ચીજ શરણભૂત થાય એવું નથી. જો કે સંસારના બધા જીવો જિંદગી આખી એવી જ રીતે ખર્ચી નાખે છે, એટલે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરે છે. નિશ્ચિત બુદ્ધિ શું? સુખ દુઃખની નિશ્ચિત બુદ્ધિ. આમ કરીશ તો હું સુખી થઈશ, આમ કરીશ તો હું દુઃખી થઈશ, એવી બુદ્ધિથી, એવી ચોક્કસ બુદ્ધિથી, નિશ્ચિત એટલે ચોક્કસ, એવી ચોક્કસ બુદ્ધિથી પછી એ સંસારનો વ્યવહાર કરે છે. જે જ્ઞાની પુરુષ છે એને એવી નિશ્ચિત બુદ્ધિ નથી, એને સંસાર બધું અસરણ કામ લાગે છે, એટલે એમને નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો યોગ્ય જણાતો નથી. જ્ઞાનીને એ વ્યવહાર યોગ્ય જણાતો નથી અને તે વ્યવહારનો સૌ નિવેદ કરતા એટલે તે વ્યવહારથી છૂટી જવા માંગે છે. દાખલા તરીકે પોતે વ્યાપારના વ્યવસાયમાં હતા, એ વ્યાપારથી પોતાને લાભ છે એવી નિશ્ચિત બુદ્ધિ સુપરભેને મળી, એ વ્યાપારથી હું સુખી થઈશ એવો નિશ્ચિત પણ મારો, તેથી તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત થવા ઈચ્છતા હતા. વસ્તુ પણ નાની એ વ્યવહારના વ્યવસાયથી નિવૃત્ત થવા ઈચ્છે છે અથવા ઓછો કરવા ઈચ્છે છે, બને એટલો ઓછો કરી નાખે શક્ય હોય એટલો, અને કાંઈ માંથી છૂટા થઈ જાય, નિવૃત્તિ લઈ લે. કેમ કે એમને વ્યવહારથી કાંઈ લાભ નુકસાન એવું કાંઈ અભિપ્રાયમાં છે, કોઈ આશા અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, મહત્વાકાંક્ષા નથી, એવું કાંઈ નથી હોતું. એક પૂર્વ પ્રારબ્ધને ભોગવે છે નિષ્કામ બુદ્ધિએ, પણ કોઈ નિશ્ચિત બુદ્ધિએ, સકામ બુદ્ધિએ એ વ્યવહાર કે વ્યાપાર કરતા હોતા નથી, એટલે એમને એમાંથી છૂટા થવું અથવા એ વ્યવસાય ઓછો કરી નાખવો એવા પ્રકારના ભાવો અવારનવાર આવે છે. અને એમ કરવા જતા કાળ વ્યતીત થતો હોય, ટાઈમ નીકળી જતો હોય. શું થયું છે, પોતાને 28મું વર્ષ ચાલે છે આ પત્ર લખે છે ત્યારે. હવે એમને તો છેલ્લા 4-5 વર્ષથી આ વેપારથી નિવૃત્ત થઈ જવું હતું. ખૂબ જ ઉદાસીનતા અને વૈરાગ્ય હતો. જોકે 28મું વર્ષ એટલે અત્યારે તો મારી યુવાની કહેવાય, અને યુવાન વયમાં જ એમને નિવૃત્ત થઈ જવું હતું, એટલો બધો વૈરાગ્ય હતો. નહીં તો સામાન્ય રીતે માણસ 50 વટાવે, 60 વટાવે પછી નિવૃત્તિનો વિચાર કરે છે. 22-25 વર્ષે કોઈ નિવૃત્તિનો વિચાર નથી કરતા, પણ એમની વાત જુદી હતી. હવે 28 વર્ષ સુધી એમને એ જ વિચારમાં સમય ગયો, એમને જરા વધારે પડતું લાગ્યું છે. એટલે સુભાષભાઈને પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે પોતે, કે એમ કરવા જતા કાળ વ્યતીત થઈ જતો હોય, ઘણો સમય નીકળી જતો હોય, 2-4 વર્ષ બીજા નીકળી જતા હોય, તો અલ્પકાળમાં એમ કરવા માટે શું કરવું જોઈએ? તરત જ નિવૃત્ત થવા એના માટે શું કરવું જોઈએ? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાને ઘણી એ વિષયની અંદર ઊંડી સૂઝ છે, છતાંય તે એમના પરમ સખા છે આવી ચર્ચા, પોતાની અંગત ચર્ચા પણ પોતે ઉઠાવે છે. તમને કેમ લાગે છે, મારે નિવૃત્ત થવું છે, 2-4 વર્ષથી હું આ બાબતમાં ઘણો પ્રયત્ન કરું છું, ઘણા વિચારો આવે છે નિવૃત્તિના, નિવૃત્ત થવાતું નથી, ટાઈમ નીકળી જાય છે, મારે શું કરવું જોઈએ? એમ પોતે વિષયની ચર્ચા છે. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે, તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. આખા સંસારમાં બધા પ્રાણીઓ મૃત્યુની પાસે અશરણ છે, કોઈ રક્ષણ કરી શકે? રાજા મહારાજા કોઈ પણ શ્રેષ્ઠ શ્રીમંત હોય, કોઈ મૃત્યુનું રક્ષણ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. છતાં અમુક વ્યવસ્થા કરીએ તો ઠીક, અમુક વ્યવસ્થા કરીએ તો ઠીક, અમુક વ્યવસ્થા ગોઠવી રાખી હોય તો ઠીક, એવી જીવ કલ્પના ક્યાંય કરતો હોય તો એ મૃગજળમાંથી પાણી પીવાની એની સ્થિતિ છે. એક જેમ મૃગજળમાં પાણી પ્રસાદ છુપાય એવું, છિપાય એવું કઈ બની શકતું નથી, એમ જ આની અંદર છે. કોઈ રીતે સંસારની કોઈ ચીજ શરણભૂત થાય, કોઈ પરિસ્થિતિ શરણભૂત થાય એવી કોઈ શક્યતા નથી. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવા એ પણ તેથી નિવૃત્તું છું તું એ ઉપાય થઈ ગયો છે. આપણા 24 તીર્થંકર માંથી 3 તીર્થંકર તો ચક્રવર્તી હતા, શાંતિનાથ, કુંથનાથ ને અરનાથ. ચક્રવર્તી હતા એટલે બહુ મોટો વહીવટ હતો. હિન્દુસ્તાનનો વહીવટ કરવો હોય તો એટલે માથું ખરાબ થઈ જાય, એ આપણે સમજી શકીએ એવી વાત છે. કે દિલ્હીની ખુરશી ઉપર કોઈ બેસે એટલે એનું માથું ઠેકાણાનું ધન્યવાદ રહેવા દે. તો બહુ નાનું રાજ છે હિન્દુસ્તાન, આ પૃથ્વીનું રાજ પણ નાનું છે. અત્યારે જે આપણે પૃથ્વીનો ગુલો ગણીએ છીએ એ ભરખંડનો આર્યખંડનો એ પાઠ છે, એ ફરીથી મોટો હોય છે. એવા 6 ખંડ કેટલો મોટો વહીવટ હશે. છતાં એમણે વિચારી વિચારીને એમને મધરથી નહીં, એનાથી છૂટા થઈ જવું, એનાથી નિવૃત્ત થઈ જવું, અને પોતે દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે. શું એમનો ઉપાય શોધ્યો છે? છૂટી જવું, આ સંસારનો વહીવટ કરવાથી કોઈ સાર નથી ને કઈ હાથમાં આવે એવું નથી. પરમાણુ હાથમાં આવે એવું નથી, શરીર નો એક પરમાણુ હાથમાં આવે એવું નથી. બીજા પરમાણુ તો બધા દૂર છે, પૈસા મકાન બીજું બધું તો દૂર છે, પણ શરીર નો એક પરમાણુ પણ હાથમાં આવે એવી કોઈ પરિસ્થિતિ નથી. તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન અને દ્વેષ બંધન સર્વ જ્ઞાનીઓને સ્વીકાર્યા છે. પ્રેમ બંધન એટલે રાગ બંધન, જીવને રાગ થી સંબંધ છે સંસારમાં, જેની સાથે સંબંધ છે એની સાથે શેનાથી સંબંધ છે? રાગ છે. અને કાકુની સાથે દ્વેષ છે. આમ તો ખરેખર કોઈની સાથે કઈ સંબંધ નથી, પણ આ બે પ્રકારના પરિણામ વડે જીવ સંબંધ જોડે છે. અમારે આની સાથે આ પ્રકારનો આવો સંબંધ છે એવો સંબંધ કલ્પેલો છે જીવે. અને એ બંને પ્રકારના પરિણામ સંસારના મુખ્ય કારણ છે. સંસારના એટલે પરિભ્રમણના મુખ્ય કારણ છે રાગ અને દ્વેષ. કેમ કે રાગ થી પણ કર્મ બાંધે છે અને દ્વેષ થી કર્મ બાંધે છે. અને કર્મ ભોગવવા માટે નવા નવા ભાવમાં અવતાર લે છે. એ સંસારના મુખ્ય કારણ રાગ બંધન અને દ્વેષ બંધન, બે પ્રકારના બંધન સર્વજ્ઞાનીઓએ સ્વીકાર્યા છે. જો બંધનમાં જીવનો પોતાનો ભાવ બંધન કરે છે, સામો પદાર્થ ને કોઈ એમ વિચારે છે કે એવું કઈ નથી, અમને તો બહુ એવું કઈ નથી, પણ એને દુઃખ થાય, કોઈને દુઃખ થાય, કોઈની લાગણી દુભાય, એવું આપણે કહીએ તો સારું તો નહીં. એની લાગણી દુભાય એની અસર તને કાથી? એમ બતાવે છે કે તારો રાગ બંધન, તારો રાગ નું બંધન ત્યાં છે. બધા માટે એવો વિચાર નથી આવતો. કોઈ એક વ્યક્તિ માટે એવો વિચાર આવતો હોય એને સારું નહીં લાગે, એને ઠીક નહીં લાગે, એને ગમશે નહીં, અણગમો થશે, એટલે મારે જરા આમ કરવું પડે, તેમ કરવું પડે, આમ રહેવું પડે, એ તારો રાગ છે. એને લઈને કરવું પડે એમ નથી, એના કારણે કરવું પડે એમ નથી, જે કઈ કરવું પડે એ પોતાના રાગ ને કારણે જીવને કરવું પડે. પણ કોઈ વાર જીવ ભૂલ ખાય છે, સામાનું કારણ પકડે છે, એમના કારણે જરા અમારે અટકવું પડે છે. વાત સાચી નથી, એ પોતાના કારણે જ અટકે છે. અને સર્વ જ્ઞાનીઓએ એ વાત સ્વીકારી છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. એ રાગ બંધન અને દ્વેષ બંધનને લઈને જીવ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવાનો એને અવકાશ રહેતો નથી એમ. એટલે સંસારની પ્રયોજન રહે છે એમ કે છે કે પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવાનો જીવને અવકાશ રહેતો નથી. એ તો નજર સામે દેખાય એવી વાત છે, આ ગામમાં તો ચોખ્ખું દેખાય એવું છે કે કેવી પરિસ્થિતિ જીવના પરિણામોની છે. અથવા કોઈને એવો વિચાર થાય, અથવા થાય એવા યોગ્ય, એટલે કોઈ સત્સંગ મળે એવું, આત્મકલ્યાણ નો વિચાર થાય એવા સત્સંગ મળે એવો કોઈ યોગ મળે, તો તે બંધન ના કારણ થી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. તો બીજી ફરિયાદ શું કરે છે જી? તે સત્સંગ ની વાત તો બરાબર છે, સારામાં સારી છે, ઊંચામાં ઊંચી છે, એમાં કોઈ બે મત નથી, પણ પુરુષાર્થ ઉપડતો નથી, પણ પુરુષાર્થ ચાલતો નથી, આ ફરિયાદ જીવ કરે છે. એનું કારણ શું? રાગ બંધન. રાગ બંધન કયો કે જીવ નો મોહ કયો, એ કારણે પુરુષાર્થ નથી ઉપડતો. આત્મવીર્ય એટલે પુરુષાર્થ, પ્રવર્તી શકતું નથી એટલે પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, સ્પષ્ટ વાત આ. ને એનું કારણ મોહ છે. મોહ છે એ જીવની શક્તિને દબાવે છે, અથવા મોહ છે એ જીવની શક્તિને હણે છે, જીવની શક્તિ હાનિ પામે છે. શક્તિ છે સંઘની પંચેન્દ્રિય જીવમાં તિરે તોય તોય છે, આત્મકલ્યાણ કરવાની શક્તિ છે, પણ એ શક્તિને આવરણ આવે છે અથવા એ શક્તિ હાનિ પામે છે મોહને કારણે. એટલે સત્સંગમાં વાત સમજાય છે, સમજે છે અને એ સ્વીકાર પણ કરે છે, સંમત કરે છે જીવ કે બરાબર વાત છે, આત્મકલ્યાણ કરવું જોઈએ, પણ પુરુષાર્થ કરવામાં હારી જાય છે. પોતાનો પુરુષાર્થ ઉપડતો નથી એવો સ્પષ્ટ અનુભવ થાય છે, એનું કારણ મોહ છે. કૃપાલુ દેવે મોહ પાતળો પડે એવા પ્રકારે મુક્ષુતાનો ક્રમ ગોઠવાશે, એ ક્રમની શરૂઆત થશે એ તો અચ્છા વિશ્વ એ પ્રકારે. એટલે યથાર્થ પ્રકારે મોહ પાતળો પડે એવી યોજના જેને કહીએ, એ યોજનાબદ્ધ એમણે એ વિષય પ્રતિપાદન કર્યો છે. અને જો એ રીતે કોઈ જીવ આગળ વધે તો અવશ્ય પુરુષાર્થ યોગ્ય થઈને આત્મકલ્યાણ કરી જાય, એ વાત ગેરંટેડ છે. અને એ બધું એમને પોતે પોતાના અનુભવથી સિદ્ધ થઈને, અનુભવ સિદ્ધ કરીને લખેલું છે. એવું વ્યવસ્થિત ભાગ્ય જ કોઈ લખી શકે એવું એમણે એ લખ્યું છે. મોક્ષ માર્ગ શરૂ થાય ચોથા ગુણ સ્થાને અને બારમા ગુણ સ્થાને પૂરો થાય, તેરમી ગુણ સ્થાને એનું ફળ મોક્ષ, સદેહ મોક્ષ ઉત્પન્ન થાય, એની યોજના શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા સુધી કેવી રીતે યોજનાબદ્ધ રીતે ચાલવું, એ વાત કૃપાલદેવ સિવાય ક્યાંય કરી હોય એવું કોઈ શાસ્ત્રમાં એ સાંભળવા મળે છે. અલબત્ત જ્ઞાનીઓ પણ મોક્ષુ થઈને મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો હોય છે, છતાં પણ યોજના મૂકી હોય કોઈ જ્ઞાનીઓએ પ્રભાવ દેવ સિવાય જોવામાં નથી આવતા. જ્ઞાનીઓના લખાણો એક પ્રભાવ દેવના વચનોની વિશિષ્ટતા કહીએ, વિલક્ષણ કહીએ, અથવા મોક્ષ સમાજ ઉપરનો બહુ મોટો ઉપકાર કહીએ તો આ એક બહુ મોટી વાત છે. જ્ઞાનીઓ મૂંઝાતા નથી. મોક્ષ માર્ગે જે આત્માઓ છે, જ્ઞાનીઓ છે, મૂંઝાતા નથી. એનું કારણ કે સર્વાંગ સમાધાન સ્વરૂપ એવો પોતાનો આત્મા એમને પ્રગટ વર્તે છે, એટલે એમને મૂંઝવણનું કોઈ કારણ નથી. એમણે પોતાનું ઘર જોયું છે અને ઘરે જવાનો રસ્તો પણ જોયો છે. મોક્ષ પાસે બે મથે એ કઈ વાત નથી. એને મોક્ષ મૂંઝાય છે કે કરવું, ક્યાંથી શરૂ કરવું, કેમ શરૂ કરવું, આ મૂંઝવણ બહુ મોટી છે. ને એનો ફેંસલો પોતાનો દેવે કર્યો છે. સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. શું કહે છે કે જીવ મૂંઝાય છે તો સાથ એનો ઉત્પન્ન થતો નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે. એ રાગ અને દ્વેષ છે, નબળો પ્રમાદ એટલે શિથિલતા, નબળાઈ ઉત્પન્ન કરે છે જીવને. પુરુષાર્થ તો ઉત્પન્ન ન થવા દે, પણ પ્રમાદ એટલે શિથિલતા ઉત્પન્ન કરે છે, નબળાઈ ઉત્પન્ન કરે છે. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવિધતા છે, ભ્રાંતિ છે, અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. શું કહે છે ફરીથી કે એવી સ્થિતિમાં તે પ્રમાદે, એટલે એવી સ્થિતિમાં પુરુષાર્થ ન ઉપડતો હોય એવી પરિસ્થિતિમાં થોડો સમય પણ જીવે નિર્ભય રહેવું, નિશ્ચિંત રહેવું, આપણને શું વાંધો છે કે અજાગ્રત રહેવું, થોડો સમય પણ અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણ છે. ઘણી નિર્બળતા હોય ત્યારે અજાગ્રતિ અથવા નિર્ભયતા અથવા નિશ્ચિંતતા આવે, એમ કહેવું છે કે જીવને માથે પરિભ્રમણની તરવાર લટકે છે અને છતાં એને એની ચિંતા નથી, એ જીવની વધારે કરુણાજનક સ્થિતિ છે, અતિશય નિર્બળતા છે એમ કહે છે. અથવા અતિશય અવિવેક છે, કેવા કેવા શબ્દો વાપર્યા, અથવા ઘણી ભ્રાંતિ છે, ભ્રાંતિ વધી ગઈ છે, મિથ્યાત્વ વધી ગયું છે, અથવા જે દર્શન મોહ સારો કઠણ છે એવો દ્રઢ મોહ થઈ ગયો છે, એવો મોહ છે એમ સમજવું. એક જગ્યાએ પણ એવું લખે છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા મૃત્યુ આવવાનું જ ન હોય, ભલે સુખેથી સુવે, એ ભલે સુખેથી, બાકી તો ઊંઘ ના આવવી જોઈએ એમ કે છે. શું કેવું છે એમ, પરિભ્રમણની એટલી ચિંતા જીવને થવી જોઈએ કે ઊંઘ ન આવે. આમ થોડી મૃત્યુનો ભય થયો હોય ને ઊંઘ નથી આવતી, કોઈ રોગ એવો થયો હોય અને એમ ખબર પડે કે આ રોગ અસાધ્ય છે, કેન્સર જેવા આવે છે, તો હું નથી આવતો, રાત દિવસ એની ચિંતામાં જાય છે. પણ મોહ તીવ્ર થવાથી અનંત જન્મ મરણની તરવાર લટકે છે તો પણ જીવને ઊંઘ આવી જાય છે. ઘણો બળવાન મોહ છે કે જે ટાળવો કઠણ પડશે, ટાળવો કઠણ પડશે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, બે પ્રકારના પરિણામમાં જગતના બધા જીવો તણાય છે, વહે છે એટલે તણાય છે. એ પ્રેમથી અને દ્વેષથી, પ્રેમ એટલે રાગ. નિર્મળ પ્રેમ તો સંસારમાં ક્યાં હતો? નિષ્કામ પ્રેમ ક્યાં સંસારમાં છે? એ તો બધો સ્વાર્થની જ વાત છે. બધી જગ્યાએ ગુજરી ગયા, રોનારા રોતા રોતા કે વાત તો જેવી છે. અમે અમારા સ્વાર્થને રોઈએ છીએ, બીજું કોઈ નથી. સેને રોઈએ છે? અમારા સ્વાર્થને રોઈએ છીએ. એ હતા તો અમને આમ હતું, એ હતા તો અમને આમ હતું, અમને આમ ફાયદો હતો, અમને આમ ફાયદો હતો. હવે એવું નહીં મળે, બસ આ એને રૂઈએ છે, બીજું કઈ નથી. એક વાક્યમાં સંસારના બધા જીવોનો સરવાળો માર્યો, એક જ વાક્યમાં સમસ્ત સંસારના જીવો બે પ્રકારના પરિણામમાં તણાવ થાય છે, એક રાગમાં અને એક દ્વેષમાં. સંસારના આનંદ જીવનો સરવાળો એક જ વાક્યમાં મારી દીધો. સંસારમાં અનંતા જીવો છે કેટલા? અનંત આનંદ જીવનો સરવાળો એક વાક્યમાં. જેમ સર્વજ્ઞ પરમાત્મા એક જ સમયમાં આખા જગતને જાણી લે છે, એમ જ જ્ઞાનીઓ એક સમયમાં આખા જગતને જાણી લીધું કે ન જાણી લીધું? કયો? એટલા માટે જ્ઞાનીને વાણીને જીનવાણી કહેવાય છે, જ્ઞાનીને વાણીને જીનવાણી કહેવાય છે. અથવા એ વાણીને સર્વજ્ઞ સ્વભાવ અનુસારની વાણી કહેવાય છે. કેવી? સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની વાણી. પોતાનો જે સર્વજ્ઞ સ્વભાવ, એ સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને અનુસરીને ઉત્તમ થયેલી વાણી. માટે એ વાણી પણ સર્વજ્ઞ જેવી હોય છે. એક વાક્યમાં આખા સંસારનો સરવાળો મારી દે જા. અને વાણી જળ હોવા છતાં, પરમાણુની પર્યાય હોવા છતાં પણ સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની વાણી હોવાથી તે પૂજ્ય છે. જીનવાણી પણ પૂજ્ય છે. એને શાસ્ત્ર કહેવાય છે, એને આગમ કહેવાય છે, અને એની પૂજા કરવામાં પણ આવે છે. જીનવાણીની જ્ઞાન પૂજા કહેવાય છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. કૃપાલજીને એવા ઘણા વચનો છે, એક વાક્યમાં તો બધાને સમાવી દે એવા કેટલીક જુદી જુદી ટાઈપના ઘણા વચનો છે. ઘણા પ્રકારે એવી વાતો કરે છે પોતે. પછી એમના પ્રત્યે ભક્તિભાવ આવે એ સ્વાભાવિક છે. પ્રેમથી એટલે રાગથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. કોઈ એમ કહે કે અમને રાગ છે પણ દ્વેષ તો કોઈના ઉપર નથી. રાગ નથી છોડી શકતા પણ દ્વેષ છોડી દીધો છે. મારી વાત ખોટી છે. રાગ ને બીજી બાજુ એટલે એક સિક્કાની બીજી બાજુ દ્વેષ છે. તમને પ્રશંસા ગમે છે એટલે નિંદા કરો ત્યારે અણગમો થયા વગર રહે જ નહીં. સાચી કે ખોટી પછીની વાત છે. પણ કોઈ પ્રશંસા કરે બધા સાચી કરે, અને જો ગમે એને નિંદા. કોઈ એમ કે રાગ છે પણ મને દ્વેષ નથી, એ વાત ખોટી છે. પ્રતિપક્ષમાં દ્વેષ ઉભો છે. એને મીઠી ચીજ ગમે, એને કડવું ખાવું ગમે જ નહીં. મીઠી ચીજ ખાવી ગમે, એને કડવી ખાવી ગમે ન. ઉભો ક્ષણ ગમે, એનો દ્વેષ ઉભો છે જીવના, એ વગર રીતે સમજી લેવો. અને જ્ઞાનનો સ્વભાવ અનુભવે છે. એટલે એમ કે છે કે રાગ થી વિરક્ત થયા વિના દ્વેષ થી કોઈ જીવ છૂટી શકે નહીં. કોઈ એમ કે અમે દ્વેષ થી છૂટ્યા છે, રાગ નથી છોડતો, પણ રાગ ખોટી છે. રાગ થી છૂટ્યા વિના કોઈ દ્વેષ થી ન છૂટી શકાય.
તમે રાગી છો ત્યારે સારું ના લાગે. કોઈ બીજાનું બાળક જોઈને પણ તમને રમાડવાનું મન થાય, તો તમારો તો કઈ સ્વાર્થ નથી. પણ એ જે રમાડવાનું મન થયું, રાગ થયો કે ન થયો, એને એમ કેવું, તો એમ કે મને જરાક પ્રેમ હતો. બાળક છે ને તેના પ્રત્યે પ્રેમ આવે. પણ ચોખ્ખી વાત કરીએ તો એ રાગ છે. સારા શબ્દોમાં કહીએ તો પ્રેમ છે. સગા સંબંધી માં અમારે બહુ સ્નેહ છે આપસમાં, પાદોશ માલે અમારે આપસમાં સ્નેહ ઘણો છે. એમને ત્યાંથી બને એટલે અમારે ત્યાં આવ્યા વગર રહીએ જ નહીં. પછી ભલે આપણે પણ એમ કરીએ, પણ અમારે સ્નેહ ઘણો એમ કે બહુ બને અમારે. સારા શબ્દોમાં તો સ્નેહ ને પ્રેમ જ કહેવાય, પણ ખરી વાત કરીએ તો રાગ છે. રાગ જ છે. અને રાગ અને દ્વેષ બે બંને દ્વંદ્વ છે, જોડકા છે, હારે જ રહીએ છે, સાથે જ રહીએ અમે. કૃપાળુ દેવની ભાષા છે ને એ બહુ સોફ્ટ ટંગ જેને કહીએ, બહુ સુમારી ભાષા છે, બહુ મૃદુ ભાષા છે. અને એ એમની કરુણા છે, એમની જગતના જીવો ઉપર કરુણા છે. નાનીઓ મૃદુ ભાષામાં કહે કે કઠોર ભાષામાં કહે, બંનેમાં એમની કૃપા જોઈ છે. કહેવાની શૈલી દરેકની પોતપોતાની આગવી હોય છે, એમ કૃપાળુ દેવની એક આગવી શૈલી છે. જોકે જરૂર લાગે ત્યારે કે પણ ખરા, કડક પણ ખરે, એ વાત એમને એક જગ્યાએ કરી છે. જ્યાં પ્રતિમાનો નિષેધ કર્યો છે, ભગવાનની પ્રતિમાનો, ત્યાં એમણે થોડીક કડક ભાષા વાપરી છે. આવું નહોતું કરવું જોઈએ. બાકી બહુ મૃદુ ભાષામાં પોતે દરેક વાત કરે છે. ત્યારે વાપરે કે એ કઠોર શબ્દ વાપરતા સામાનું કલ્યાણ થતું હોય ત્યારે. ત્યારે એ કઠોર શબ્દ વાપરતા પણ સામા જીવનું કલ્યાણ થતું હોય ત્યારે. કોઈ વાર કોઈ જીવોની એવી પણ પરિસ્થિતિ હોય છે ખરી કે કઠોર શબ્દો વાપરવો જરૂરી લાગે અને એને એ કલ્યાણનું કારણ થાય. એવું જ્યારે એમના જ્ઞાનમાં, એમના નિર્મળ જ્ઞાનમાં, એમના પવિત્ર જ્ઞાનમાં ભાષે ત્યારે કઠોર શબ્દથી પણ કહે ખરા, અને એ વધારે ઉપકારી થાય છે, વિશેષપણે ઉપકારી થાય છે. કઠોર શબ્દ વાપરે ત્યારે એમને કશાય તીવ્ર થયો છે એવું સ્વપ્ને પણ વિચારવા જેવું નથી. અને આચાર્યો પણ વાપરે છે, સામાન્ય રીતે નથી વાપરતા, એટલે કોઈ વિશેષ પ્રસંગમાં એ વાપરે છે. સામાન્યપણે તો એમ જ કે હે ભવ્ય, તું આ વાત સાંભળ, તારા આત્મકલ્યાણની વાત છે. એને ભવ્ય કહીને સંબોધે, કેમ કે તું તો લાયક છો, ભવ્ય છે એટલે તું લાયક છો, એટલે એ લાયક હોય કે ન હોય પણ એ લાયક થઈ જાય એમ કે ત્યાં, કેમ કે એને એવા શબ્દોથી રિસ્પોન્સ મળે છે. અને જ્ઞાનીઓ હંમેશા એ રીતે મોક્ષને રિસ્પોન્સ આપે છે, અને એ પણ એને આત્મકલ્યાણનું જ કારણ બને છે. પણ સમયસારમાં પાછળ એક શ્યાદવાદ અધિકાર છે, એના 14 કળશ લીખા છે અમૃતચંદ્રાચાર્ય, ટીકા પૂરી કરીને પછી પરિશિષ્ટમાં વાત આવે છે. એમાં કોઈ એકાંત કરે છે એવા 14 પ્રકાર લીધા છે, 14 પ્રકારે જીવ એકાંત કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, અસ્થિ ને નાસ્તિ, 4, 2, 8, પછી નિત્ય અનિત્ય, અસ્થિ ને નાસ્તિ, 8, 4, 12, અને 2 બીજા ભેદ લીધા છે, ભેદ અને અભેદ એવા, એમ 14 ભેદે વાત કરી છે. એ 14 કળશમાં આ પ્રકારે કોઈ જીવ માને છે કે પશુ છે એમ શબ્દ લખ્યો, શું પશુ શબ્દ ભાઈ પૃથ્વી ત્યાં તો કઈ કસાય નથી આવ્યો, તો 6th-7th ગુણસ્થાને બિરાજમાન આચાર્ય દેવ છે અમૃતચંદ્રાચાર્ય. પણ પશુ કહેવા પાછળ એક પારમાર્થિક કારણ છે, કે જો તું આવું એકાંતપણે તારું પરિણમન પકડી રાખીશ, તો ગ્રહિત મિથ્યાત્વ થઈને તિર્યંજ ગતિમાં જઈશ, એને તિર્યંજ ગતિ એટલે પશુ ગતિ, એમ એમાંથી વાત નીકળે છે. મિથ્યાત્વનું મૂળનું ફળ શું છે? પશુ ગતિ. કસાયનું ફળ નરક ગતિ છે, અને મોહનું મિથ્યાત્મનું ફળ નરક ગતિ છે, પશુ ગતિ છે, નરક ગતિ નહીં પશુ ગતિ છે. એટલે ત્યાં પશુ શબ્દ વાપર્યો છે. જીવને ત્યાં જાગૃતિ આવવી જોઈએ, હે હું પશુ થઈ જઈશ, નિશ્ચેતી જાય, પકડ મૂકી દે. શું કહે છે? પ્રેમથી વિરક્ત થયા વિના, દ્વેષથી છૂટાઈને, અને પ્રેમથી વિરક્ત થાય તેને સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ દશા રાખવી તે ભયંકર વ્રત છે. પોતાની જે સમસ્યા છે ને એ પાછી વચ્ચે લઈ આવ્યા. પ્રભાગભાઈ ને શું પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે? પોતાની સમસ્યા રજૂ કરી છે કે અમને આ વ્યવહાર, આ રાજ પોસાતો નથી, હવે અમારામાંથી છૂટવું છે અને જલ્દી છૂટવું છે, ટાઈમ જાય છે, એમને પોસાતો નથી, શું કરવું જોઈએ? કયો તમે, તમને કઈ સુજે છે એમ પૂછ્યું છે. એ વાત એમણે ફરી કરી, જો જીવ પ્રેમથી વિરક્ત થાય અને સર્વસંગથી વિરક્ત ન થાય, એટલે કે ગ્રહસ્થાદીમાં હોય, તો એ સર્વસંગથી વિરક્ત થયા વિના, એટલે સર્વસંગમાં રહીને વ્યવહારમાં વર્તીને, પછી તો ઉચિત વ્યવહાર બધાને સાથે કરવો પડે, અપ્રેમ દશા રાખવી એટલે વિતરાગ દશા રાખવી, ઉદાસ દશા રાખવી, તે ભયંકર વ્રત છે. કેમ કે રાજ્યોને પોસાતો નથી, ઉદાસ થાય તો રાગીને પોસાતો નથી, એટલે એની સ્થિતિ બહુ ભયંકર થાય છે. અંદરથી આત્મા રાગ કરવા ઈચ્છતો નથી અને બહારમાંથી રાગ કરવાનું પ્રેશર આવે છે. સેન્ડવિચ બે બાજુથી દુબા ઊભું થાય, આ ભયંકર સ્થિતિ છે. જ્ઞાનીઓને આવી દેખા છે અંદરમાં, અને એને ભયંકર વ્રત એવું નામ આપ્યું છે. શું વ્રત એટલે? શું જે પરિણામો, જે વૃત્તિઓ અમુક સ્થિતિ ધારણ કરે એને વ્રત કહે છે, અમુક ચોક્કસ સ્થિતિ ધારણ કરે એને વ્રત કહે છે. વૃત્તિએ ધારણ કરેલી સ્થિતિ તે વ્રત. આમ તો થોડો ઊંડો અર્થ છે. આપણા વ્રત નિયમ લઈએ છે ને, એ આપણે રૂઢિગત રીતે બધું સમજીએ છીએ, તો મૂળ જે વ્રત શબ્દ છે એ અટકી ગયેલી વૃત્તિનું નામ વ્રત છે. અમુક પ્રકારે વૃત્તિ ઉત્પન્ન ન થાય, અટકી જાય એનું નામ વ્રત છે. અને કેમ એ વૃત્તિ અટકી ગઈ, કે એ વૃત્તિ આત્માને વળગી ગઈ માટે અટકી ગઈ. કેવી રીતે અટકી ગઈ? આત્માને વીંટળાઈ ગઈ માટે. મૂળ આગમની અંદર આત્માને વીંટળાઈ વળવું એનું નામ વ્રત લીધું છે. શું? જે પરિણામોથી, જે વૃત્તિઓથી આત્માને વીંટળાઈ જવાય એનું નામ વ્રત પાડ્યું છે. પણ એ બધી વાતો ભૂંસાઈ ગઈ, અને વ્રત એટલે આ રૂઢિગત રીતે ઓઘે ઓઘે કોઈ કચકાન લઈએ, પ્રતિજ્ઞા લઈએ, એને વ્રત કહેવામાં આવે છે. તો મૂળ વાત આખી બીજી છે. કૃપાળુદેવ છે એ બહુ ભાવવાહી શબ્દનો પ્રયોગ કરે છે ઘણી વખત, કે એમની વાણીમાં ભાવવાહી પણ ઘણું છે. અથવા ભાવોથી ભીંજાયેલી એમની વાણી છે. નીતરતા ભાવો, ટપકતા ભાવો વાણીમાં જોવા મળે. એટલે ઘણી જગ્યાએ બહુ જ ભાવવાહી શબ્દોથી એ વાત કરતા હોય છે. અહીંયા પણ એમણે એમ કીધું કે રાગથી વિરક્ત થઈ ગયો હોય, રાગથી જીવ વિરક્ત થઈ ગયો હોય, અને સર્વસંગથી વિરક્ત ન થયો હોય. આ પોતાની દેખાઈ છે એમ કે છે, રાગ નથી, પરમારી છે, પણ કોઈના પ્રત્યે રાગ નથી. અને વ્યવહારમાં વ્યવહારની રીતે વર્તે છે, ઉદાસ દિશાએ વર્તે છે, વિતરાગ દિશાએ વર્તે છે, એમ કહ્યું તારે. એવી સ્થિતિ રાખવી એ ભયંકર વ્રત છે. કેમ? ઘણી એમાં તકલીફો ઊભી થતી હોય છે, ઘણી તકલીફો ઊભી થતી હોય છે. એટલે એ પણ થોડો ઘણો રાગ કરતા જોવામાં આવે છે. કેવળ વિતરાગ થાય 13માં ગુણ સ્થાનની જેમ, એ પહેલા તો મુનિ દર્શાવે એટલે સર્વસંગ છોડી દે, કુટુંબ વગેરે નો ત્યાગ કરી નાખે. પણ એવી સ્થિતિ નથી હોતી. પણ જેને મોહ કહીએ, એવો રાગ, મોક્ષ મોહ સહિત નો રાગ હોય છે, મોહ વિના નો રાગ હોય છે. અને પનારો મોહી જીવો સાથે પડેલો પાછો, પોતાનો થોડો અલ્પ રાગ મોહ વિનાનો, અને જેની સાથે વ્યવહાર કરવો પડે એ બધા મોહી હોય, એટલે તકલીફ ઊભી થાય. એવા પુરુષાર્થવંત હતા, પુરુષાર્થવંત એવા જ હતા કે જો સર્વસંગ પરિત્યાગની દશામાં આવ્યા હોત તો કેવળ જ્ઞાન લે એવો એમનો પુરુષાર્થ હતો, પુરુષાર્થ ઘણો હતો. પહેલેથી તે પુરુષાર્થનો સંગનાટો જ એમનો જુદી જાતનો હતો, એટલે એ જગ્યાએ એમણે એમ કહ્યું છે, જૈનના આગમમાં લખ્યું હોય કે અત્યારે કેવળ જ્ઞાન નથી તો એ આ ક્ષેત્ર પૂરતી વાત છે. ને એમને તો કોઈ એવા ભાવો ઉછળતા હતા કે કેવળ જ્ઞાન લેશો તો લબ્ધિદારી થઈને મહાવિદ્યામાં વ્યા જશો ને ત્યાંથી કેવળ જ્ઞાન લઈને વ્યા જશો. ભગવાનની વાણી તો ખોટી ન પડે, લબ્ધિ તો થઈ શકે છે ને, લબ્ધિ તો હોઈ શકે છે કે નહીં, તો આ ક્ષેત્રની મર્યાદા મર્યાદિત વાત છે. આ ક્ષેત્રમાં તો અત્યારે બધા જાય જ છે ને, બહુ પુરુષાર્થ પોતે પોતાને માટે લખ્યું છે. એટલે ભગવાન મહાવીરથી જીવનું કલ્યાણ થાય પૂરેપૂરું, એવું પૂરેપૂરું કલ્યાણ પોતાથી થાય એવી વાત એમને પોતાને વિશે પોતાના સ્પષ્ટપણે અનુભવી છે. અને સુભાગભાઈનું શાશ્વત કલ્યાણ થઈ ગયું કે ન થઈ ગયું સીધી વાત છે. કોઈ બચે તો કઈ અધૂરો થોડો બચે છે, સંસારથી બચે એ પૂરો જ બચે ને, પછી તરી જાય તો પૂરો જ તરે ને, અધૂરો થોડો તરે, કઈ અડધો ડૂબે ને અડધો તરે, એવું તો ક્યાં બનતું હશે. તો કાંઠે આવ્યો હાલ તરી ગયો, ઓથેન્ટિક વાત છે એ, કૃપા જેમના પોતાના શબ્દોથી એ વાત છે. જીઠાભાઈ નો તો આપણે બહુ શરૂઆતમાં એમણે દેહ ત્યાગ કર્યો, પણ બીજું કઈ મળતું નથી, પ્રમાણ નથી મળતું. એમના માટે લખ્યું છે કે મોક્ષ માર્ગને આપે એવું સમ્યક્ત્વ એમને પ્રગટ થયું હતું, મોક્ષ માર્ગને આપે, મોક્ષને આપે સમ્યક્ત્વ તો આમ તો મોક્ષને આપે છે, એ પરમાર્થ સમકી છે તથા ગુણસ્થાન. અને પહેલું ને પહેલું સમકી છે એ મોક્ષ માર્ગને આપે એવું હોય છે, એટલે પહેલું સમકી એમને પ્રગટ થયું હતું એમ ત્યાં વાત છે. પહેલું સંકેત એટલે શું? જ્ઞાની પુરુષની અંતર પરિણતિથી થયેલી ઓળખાણ એ એમને પ્રગટ થઈ ગઈ એમ કહેવું.
સમાધિ
શબ્દ વાપરે છે, હા એમ આત્મ શાંતિની વાત કરી છે. એમાં શું છે કે જે મૃત્યુ પ્રસંગ છે એમાં કેટલો વ્યવહારિક શબ્દ પ્રયોગ કરવાનો હોય છે, સમાધિ દશામાં દેહ છોડ્યો એમ કે એ વ્યવહારની વાત છે. સામાન્ય રીતે જ્ઞાન દશા સિવાય સમાધિ દશા નથી. જેમ કે સુભાગભાઈ માટે જે શબ્દો વાપર્યા છે એવા શબ્દો નથી વાપરે, 780 પત્રમાં જે શબ્દો 781માં જે શબ્દો લીધા છે એ નથી.
જો કેવળ પ્રેમનો ત્યાગ કરી એટલે આ ઉપર છલ્લો અલ્પ રાગ જેને કહેવાય, મો વિનાનો રાગ, એનો પણ ત્યાગ કરીને એટલે એ રાગ પણ છૂટીને વ્યવહારમાં પ્રવૃત્તિ કરાય અને છતાં વ્યવહારમાં વર્તવાનું કરવામાં આવે તો કેટલા જીવોની દયાનો, ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. કેટલાક જીવોને પ્રતિ નિર્દય થવા જેવું થાય તો એ દયાનો ભંગ જ્ઞાની નથી કરતા, અથવા ઉપકારનો ભંગ કરવા જેવું થાય તો જીવોએ
વ્યવહારિક રીતે ભલે ઉપકાર કર્યો હોય પણ એ ઉપકાર ભંગ કરો તો વિશ્વાસઘાત જેવું લાગે, અથવા સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય, અથવા એનો સ્વાર્થ છે એ એકદમ ભાંગી પડે એવી પરિસ્થિતિ થાય, એટલે બહુ નુકસાન મોટું થઈ જાય. એમને એવી પરિસ્થિતિ હતી, એમના જે ધંધાની અંદર ભાગીદારો હતા એમના હિસાબે એમના નિર્ણય ઉપર, એમની કાર્યશક્તિ ઉપર આધારિત હતા. હવે એ દુકાન છોડીને નીકળી જાય તો એટલા બધા ડૂબી જાય એવું હતું, શું થાય ડૂબી જાય એટલે એમના ને એમના કુટુંબને નો જે સ્વાર્થ છે એ સાવ નાશ થઈ જાય. બે ચાર પાંચ ભાગીદારો હોય ને બધા કુટુંબ પાયમાલ થઈ જાય એટલી હદે એ પોતે નહોતા જઈ શકતા. કહેતા હતા ઘણી વાર મારે આમાંથી છૂટવું છે, હું હવે આમાં જાજી વાર બેસવા માંગતો નથી, પણ ઓલા લોકો કોઈ છોડી શકે એવા નહોતા, એમને છોડે એમ નહોતા. અને એવા વિશિક્ષણ ભાગીદાર મળ્યા હોય એને પણ છોડે, સંસાર તો સ્વાર્થનો છે, એ પકડી રાખતા હતા. અને તેમ વિચારી જો દયા ઉપકાર આદિ કારણે નહીં આવી જાય, એમનો ઉપકાર છે આપણા ઉપર એમ સમજીને બહુ શરૂઆતમાં જ્યારે એમને પોતાને આર્થિક પ્રયોજનથી પ્રવર્તું હતું ત્યારે આ ભાગીદારોએ એમને ઓફર કરેલી કે તમે આવી જાઓ, આપણે મુંબઈમાં પેઢી શરૂ કરીએ, કઈ સામે રોકશું, કામ તમારે કરવાનું, એવી રીતે ચાલતું હતું. એમ વિચારજો દયા ઉપકાર આદિ કારણે, એ કારણથી પ્રેમ દશા રાખતા ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, પણ પોતાને અંદર દુઃખ થાય છે, આટલું શું કરવા જીવ છે તારે, આટલો રાગે શું કરવા તારે, આટલો શું કરવા, પોતાને આત્મવિવેક જેને પ્રીતો છે એને અંદરમાં ખેદ ક્લેશ ખેદ એ થયા વિના રહેવો ન જોઈએ, એને થાય આ પણ ક્યારે આમાંથી છૂટો, આ પણ આમાંથી ક્યારે છૂટો, જ્યાં સુધી આમાં છું ત્યાં સુધી પોતાને ખેદ થયા કરે છે ત્યારે તેનો વિશેષ વિચાર, એટલે આ પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે, એનો વિચાર કે આ પ્રકારે કરવો, આ સુભાષભાઈને પછી પ્રશ્ન ઉભો રાખ્યો પોતે. આ પત્ર શું સૂચવે છે, આ પત્ર એમ સૂચવે છે સુભાષભાઈ અને કૃપાનુદેવ છે, કરતાના પ્રસંગો એવા હતા કે કૃપાનુદેવ પોતાની સમસ્યા પણ પૂછે, તમને શું સૂજે છે, સૂજે તો તમે વિચાર કરીને કહો કે આનું શું કરવું જોઈએ આપણે, મારે તો આ કફોળી પરિસ્થિતિ છે, ઉદાસીનતાથી રહેવું છે, આ લોકોની સાથે વ્યવહાર કરવો પડે છે, ઘરવાળા અને દુકાનવાળા મુખ્ય તો ઉદય વધારે એમની સાથે જ હોય છે અને ખેદ થાય છે. આટલો પણ જે વિકલ્પ આવે છે એ ખેદ થાય છે. આમાંથી પણ છૂટવું છે, હવે કરવું શું, કેમ કરવું? બંને વચ્ચેનો સંબંધ એવો હતો કે અંગત પ્રશ્નોની ચર્ચા કરે. કેવી અંગત પ્રશ્નોની ચર્ચા? પારમાર્થિક દ્રષ્ટિકોણથી કરે. પારમાર્થિક દ્રષ્ટિકોણથી કેમ કરવું જોઈએ? સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં એવો કઈ રસ્તો તમને દેખાય છે એમ કે આ રીતે અત્યારે રહીએ છીએ, પણ અંદરમાં ખેદ થાય છે, ક્લેશ થાય છે. આખો વિકલ્પ ઉઠે છે એ પોસાતો નથી. પુરસાદ છે પોસાય બહુ સારો પુરસાદ છે. સાડા દસ વર્ષની જ્ઞાન દશા છે. કેટલી? ચોવીસ થી તેત્રીસ વર્ષ અને છ મહિના જેવી દશા લે. ચૈતરવત પાંચ મહિના, પાંચ મહિના ને વીસ દિવસ છે. પણ આમ પેલા ચોવીસમાં વર્ષે થોડા દિવસ અગાઉ લઈએ મોક્ષ માર્ગના જ્ઞાન દશાના, સાડા દસ વર્ષને જ્ઞાન દશામાં એક ભાવ બાકી રહે મોક્ષ પ્રાપ્ત થવામાં. સંચિત કર્મોનું બેલેન્સ એટલું રહે છે. બધાની નિર્જરા, બધા કર્મોની નિર્જરા કરે છે અને તે પણ પ્રવૃત્તિમાં રહીને. કેવી રીતે? એમ નહી કે આખો દિવસ જ્ઞાન ધ્યાનમાં રહેતા હતા, વ્યાપાર કરતા કરતા જેમ કોઈ વ્યક્તિ એવી હોય સુરવીર હોય ને લડાઈ પણ લડે અને વિદ્વાન હોય એને પુસ્તક પણ લખે ને એના એક હાથમાં તરવાર હોય ને બીજા હાથમાં કલમ હોય અને એક આરે બે કામ કરે એવું કામ કરે. સંસારમાં લડવું પડે છે પુરુષાર્થથી, એટલે એક એમનું લડાઈનું સમરાંગણનું ક્ષેત્ર છે બારમાં. અને અંદરમાં પુરુષાર્થ કરે છે એ પારમાર્થિક વિદવત્તા છે. લોકોની વિદવત્તા પુસ્તકની, પુસ્તકીયા જ્ઞાનની હોય છે, પણ આમની પારમાર્થિક વિદવત્તા. એક હાથમાં તળવાર ને બીજા હાથમાં કલમ એવી વાત છે. એક હારે ડબલ કામ કર્યા એમાં સમર્થ પુરુષ હતા પોતે.
સુખદા મન સુખ